આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
લગભગ છેલ્લા એક વર્ષથી ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસના કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ટેમ્પરરી વિઝા ધારકો અને ઓસ્ટ્રેલિયાના નાગરિકો તથા પરમેનન્ટ રેસિડેન્ટ્સ અમુક ચોક્કસ કારણોસર વિદેશ પ્રવાસ કરે છે. તો વર્તમાન પરિસ્થિતિમાં ભારત પ્રવાસ કરતી વખતે વિવિધ વિઝા કેટેગરી અંતર્ગત કયા નિયમો અમલમાં છે તથા કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે વિશે સિડની સ્થિત ટ્રાવેલ ક્રાફ્ટર્સના ટ્રાવેલ એજન્ટ નીરવ કોટકે SBS ગુજરાતી સાથે વાત કરી હતી. નીરવભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ વત્સલભાઈ, એન્ડ થેન્ક યુ સો મચ ફોર ધ SBS ગુજરાતી ટીમ ફોર ગિવિંગ મી ધ ઓનર ટુ જસ્ટ ટોક અબાઉટ ધીસ પર્ટીક્યુલર ટોપિક.
નીરવભાઈ, વર્તમાન સમયમાં કોરોના વાયરસના કારણે મુસાફરી પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક લોકો આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી રહ્યા છે. તમે એક ટ્રાવેલ એજન્ટ છો, તો એવા કેવા ચોક્કસ સંજોગો છે કે જેમાં લોકો મુસાફરી કરી રહ્યા છે અને તમારી તેમને શું સલાહ છે?
જી, અત્યાર પ્રમાણે જેમ બધાને ધ્યાન છે એ પ્રમાણે નોર્મલ ટુરિઝમ જે ઇન્ડિયા લોકો જતા હતા કે ઇન્ડિયાથી આવતા હતા કે અહીંયાથી લોકો ટ્રાવેલ કરતા હતા ઓવરસીઝ, એ તો કમ્પ્લીટલી બંધ છે. પણ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટનું જે રિસ્ટ્રિક્શન છે એ પ્રમાણે, બોર્ડર્સ ક્લોઝ છે પ્રમાણે, બટ એવા ઘણા બધા રીઝન્સ છે જેમાંથી મોટાભાગના લોકો જે અહીંયા ઓસ્ટ્રેલિયાથી ટ્રાવેલ કરી રહ્યા છે એ અમારા એક્સપિરિયન્સ પ્રમાણે બે છે, કે જે લોકોને ઇન્ડિયામાં પોતાની ફેમિલી ઇમરજન્સી હોય, કોઈ મેડિકલ કેસ હોય કે કોઈકનો ફેમિલીમાં ડેથ હોય કે એવું કંઈ બી રીઝન, અને જે લોકોના પેરેન્ટ્સ અહીંયા ઓસ્ટ્રેલિયામાં અત્યારે છે, જે લોકોના વિઝા ફિનિશ થવાના આવ્યા છે, ઓર જે લોકો પાછા એમને પોતાનું ઘર મિસ કરી રહ્યા છે, એ લોકો જ અત્યારે ટ્રાવેલ કરી રહ્યા છે. એના સિવાય અમે જનરલી મોટાભાગના કેસમાં એવું જોયું છે કે અધર ધેન દેટ, જે ફિમેલ છે કે જે પ્રેગ્નન્ટ છે અને એ લોકોને અહીંયા કોઈ સપોર્ટ નથી ફેમિલીનો, તો એ લોકો મોટાભાગે 3 મહિનાથી ઉપર કે જેમનો મેટર્નિટી લીવ ઉપર હોય ત્યારે લોકો ટ્રાવેલ કરી રહ્યા છે. એના સિવાય લગભગ કોઈ ટ્રાવેલ કરતું નથી, સિવાય કે આ બધા કોઈ રીઝન હોય એના સિવાય. સલાહ માટે તો એક જ વસ્તુ છે કે બધા ટ્રાવેલ એમને તો કરતા નથી, પણ જ્યારે તમે ટ્રાવેલ કરતા હો ત્યારે જસ્ટ બી વેરી કોશિયસ અહીંયાથી ટ્રાવેલ કરો. ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ, જો અનઅવેલેબલ રીઝન ના હોય તો ટ્રાવેલ કરવાનું આવું છે કે વિચારતા પણ નહીં, દેટ ઇઝ જસ્ટ ધ રેકમેન્ડેશન. પણ અહીંથી ટ્રાવેલ કરતા હોય ત્યારે જસ્ટ મેક શ્યોર કે તમારું ફેમિલી અને અનનોન પર્સન્સ કે જે હોય, કારણ કે ઇન્ડિયામાં આપણે ગમે ત્યારે જઈએ ત્યારે નોર્મલી સોશિયલ ડિસ્ટન્સિંગ ને બધું મોટાભાગે આપણે ફોલો કરતા નથી, એટલે જ્યારે સ્પેસિફિકલી તમે કન્ટ્રી લાઈક ઓસ્ટ્રેલિયા ત્યાંથી ટ્રાવેલ કરતા હો છો તો તમે જસ્ટ ટ્રાય એન્ડ બી સોશિયલી ડિસ્ટન્સ અને બી મેનેજ ધોઝ કાઇન્ડ ઓફ બધા કોવિડના જે રૂલ્સ છે એ બધા ફોલો કરો. That is usually advisable. અને બને ત્યાં સુધી હોસ્પિટલ વિઝિટ્સ કે કંઈ હોય તો તમે અહીંયાથી છોકરા કે કિડ્સ કે જેની સાથે ટ્રાવેલ કરતા હો તો એ લોકોને બને ત્યાં સુધી એવા એન્વાયરમેન્ટમાં ના લઈ જાઓ.
નીરવભાઈ, ઓસ્ટ્રેલિયાથી ભારત જવા માટેની કઈ પ્રક્રિયા અનુસરવી પડે છે અને વર્તમાન સમયમાં ભારત સરકાર દ્વારા દેશમાં પ્રવેશ અંગેના નિયમો સતત બદલાયા કરે છે, તો હાલમાં કયા નિયમો અમલમાં છે?
ભારત સરકારે જે ઇનિશિયેટિવ કર્યું છે વંદે ભારત મિશન, જેમાં બધી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ છે, એ ખરેખર બહુ સારું ઇનિશિયેટિવ છે, અને એના લીધે મોટાભાગના જેટલા બી અહીંયા લોકો સ્ટ્રેન્ડેડ હતા સિન્સ જુલાઈ ઓર માર્ચ લાસ્ટ યર, જ્યારે કમ્પ્લીટલી બધી વર્લ્ડ વાઇડ બોર્ડર્સ બધી બંધ થઈ ગઈ હતી એ પ્રમાણે, સો એના પછી ગવર્મેન્ટે જે ઇનિશિયેટિવ લીધા છે એ ડેફિનેટલી સારા છે. અને રૂલ્સ એ જે હતા અત્યારની કમ્પેરમાં તો ઘણા ઇઝી છે. મોટાભાગે હવે ખાલી બે જ વસ્તુ રહી છે કે જો તમે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સ હો ઓન એની અધર વિઝા ધેન પર્મનન્ટ રેઝિડન્સી, તો તમારે ખાલી એક્ઝેમ્પશન લેવાનું હોય છે ખાલી પર્મનન્ટ રેઝિડન્ટ અને સિટીઝન્સ માટે. બાકી તમારો કોવિડ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાથી જવાના વિધિન 3 to 4 days ડિપેન્ડિંગ અપોન તમે કઈ એરલાઇન પર ટ્રાવેલ કરો છો, એટલે અમે લોકો રેકમેન્ડ કરીએ છીએ વિધિન 72 hours બિફોર ડિપાર્ચર તમારું કોવિડ ટેસ્ટ અને ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. જે વેબસાઇટ છે એર સુવિધા વેબસાઇટ, એની ઉપર તમારે 2 forms ફિલઅપ કરવાના હોય છે, એના સિવાય બીજી કોઈ પ્રોસેસ નથી. અને જે 2 forms છે એમાં તમારી બેસિક ઇન્ફોર્મેશન હોય છે. એક ફોર્મ છે જેનું નામ છે સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ, જેમાં તમે તમારી બધી પર્સનલ ડિટેલ્સ, પાસપોર્ટ ડિટેલ્સ, એડ્રેસ ને બધું નાખો છો. અને સેકન્ડ, ત્યાં તમારું ક્વોરન્ટાઇન તમારે કરવું ના પડે એના માટે તમે ક્વોરન્ટાઇન એક્ઝેમ્પશન ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે ઓનલાઈન. એનાથી તમે સ્ટ્રેટ અવે તમે સેલ્ફ આઇસોલેશન કરી શકો છો ઘરે, હોટેલ ક્વોરન્ટાઇન ઇન્ડિયામાં કરવાની જરૂર નથી.
ભારતીય નાગરિક કે જે ટેમ્પરરી વિઝા, સ્ટુડન્ટ વિઝા કે બ્રિજિંગ વિઝા હેઠળ ઓસ્ટ્રેલિયામાં છે અને જે લોકો ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિક કે પરમેનન્ટ રેસિડેન્ટ છે તે બંનેની પ્રોસેસમાં થોડોક તફાવત છે, તો તેના વિશે થોડી માહિતી આપશો?
હા શ્યોર. સો જે ભારતીય નાગરિક જે અહીંયા છે, જે લોકો ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર છે અને પરમનન્ટ રેસિડન્સ નથી કે ઓસ્ટ્રેલિયન સિટીઝન નથી, એટલે પાસપોર્ટ નથી જેમનો, તો એ લોકો માટે તો સિમ્પલ પ્રોસેસ છે કે અહીંયાથી તમારું કોવિડ ટેસ્ટ કરો. એ લોકોને બીજી કોઈ અપ્રુવલ્સની જરૂર નથી ભારત સરકાર પાસેથી, કે કોઈ એવા વેઇટિંગ લિસ્ટ નથી કે જેમાં તમારે નામ તમારું રજીસ્ટર કરવું પડે ને તો જ તમે ટ્રાવેલ કરી શકો. એ બધી પ્રોસેસ લગભગ લાસ્ટ જુલાઈથી સપ્ટેમ્બર સુધીની હતી, જ્યારે બોર્ડર્સ પ્રેટી મચ ઓપન થઈ હતી અને ઇન્ડિયામાં વંદે ભારત મિશન જ્યારે ઇનિશિએટેડ થયું હતું ત્યારે. પણ અત્યારે બહુ જ સિમ્પલ છે, કોઈને પણ અત્યારે ટ્રાવેલ કરવું હોય તો ખાલી કોવિડ ટેસ્ટનો રિપોર્ટ ઓનલાઈન ફોર્મ એર સુવિધાની વેબસાઇટ ઉપર અને તમારી કન્ફર્મ ટિકિટ અહીંથી ટ્રાવેલ કરવા માટે, એ જ ખાલી અત્યારે રેકમેન્ડેડ છે. ઓસ્ટ્રેલિયન સિટીઝન્સ અને ઇન્ડિયન પાસપોર્ટ જેમને પરમનન્ટ રેઝિડન્સી છે એમના માટે એક પ્રોસેસ વધારે એડ થાય છે, જે પેલી તમને ઇન્ફોર્મેશન આપી એના કરતાં. એ લોકોને અહીંયાથી કન્ટ્રી ઓસ્ટ્રેલિયા છોડવા માટે દે વિલ નીડ ટુ અપ્લાય એન એક્ઝામ્પશન ટુ લીવ ધ કન્ટ્રી. હવે એ એક્ઝામ્પશન બહુ જ સિમ્પલ છે, એના માટે તમારે હોમ ઓફિસની સાઇટ ઉપર વેબસાઇટ ઉપર જઈને એક્ઝામ્પશન અપ્લાય કરવાનું હોય છે, જેમાં તમારી પાસપોર્ટ ડિટેલ્સ, તમારું કરંટ એડ્રેસ અને તમારા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ. હવે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ દરેકના કેસમાં અલગ અલગ હોઈ શકે છે, જેમ કે કોઈના ફેમિલીમાં મેડિકલ ઇમરજન્સી હોય તો એમનો હોસ્પિટલનો લેટર ઓર ડોક્ટર્સ રિપોર્ટ કે વસ્તુ તમે સાથે સબમિટ કરી શકો છો. અને જેના કેસમાં કોઈ ફેમિલીમાં ડેથ હોય તો તમે ડેથ સર્ટિફિકેટ કે અગેન હોસ્પિટલ લેટર તમે એમાં એડ કરી શકો છો, જેના બેઝિસ ઉપર તમને ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ પાસેથી એક્ઝેમ્પશન મળે છે અને એ એક્ઝેમ્પશનના બેઝિસ ઉપર તમે ટ્રાવેલ કરી શકો છો. એક્ઝેમ્પશન જનરલી મોટાભાગના કેસીસમાં વિધિન 24 અવર્સ કન્ફર્મેશન આવી જતું હોય છે. અમુક કેસીસમાં જો તમારા ડોક્યુમેન્ટેશનમાં કંઈ તમને રિક્વાયરમેન્ટ્સ હોય, જેમ કે પ્રૂફ ઓફ ફેમિલી ઓર બીજા કોઈ બી રિલેટેડ ડોક્યુમેન્ટ્સ, તો તમને ઇમેલ કન્ફર્મેશન આવે છે અને પછી તમે સબમિટ કરો ડોક્યુમેન્ટ, પછી દે વિલ રિવ્યુ ધી એપ્લિકેશન અગેન.
ટિકિટ હાલમાં આસાનીથી મળી રહે છે અને સામાન્ય ટિકિટ કરતાં તે કેટલી મોંઘી હોય છે?
અત્યારે પ્રમાણે જો કરંટ સિચ્યુએશનમાં જોઈએ તો એનીથિંગ આફ્ટર લગભગ નવેમ્બર ઓર ઇવન ઓક્ટોબર 2020 પછી ટિકિટની પ્રાઇસીસ રિલેટિવલી થોડી થોડી ઓછી અને ચીપર થતી જાય છે. જ્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ અને ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ અહીંયાથી જ્યારે ફ્લાઇટ સ્ટાર્ટ કરવા માટે પરમિશન મળી હતી ત્યારે ટિકિટની કોસ્ટ ખાસી એક્સપેન્સિવ હતી. વન વે ટિકિટ અહીંયાથી ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા જવા માટે લોકોએ પરચેસ કરી છે અબાઉટ $2000, અબાઉટ 2000 AUD, એટલે રફલી તમારી 1 લાખ રૂપિયાની ટિકિટની કોસ્ટ થાય, જે નોર્મલ કેસીસમાં ઇન્ડિયન રૂપીઝ અબાઉટ 30-35 હજાર બિફોર કોવિડ લોકો પરચેસ કરતા હતા. અત્યારની સિચ્યુએશન પ્રમાણે ઇટ હેઝ ગોન બેટર, ઘણા સારા ઓપ્શન્સ હવે મળી રહ્યા છે બધા લોકોને ટ્રાવેલ કરવા માટે અને ટિકિટની કોસ્ટ અત્યારે પણ નોર્મલ બિફોર કોવિડ ટાઈમ કરતાં એક્સપેન્સિવ છે, બટ તો પણ ખાસી રિઝનેબલ છે, રેન્જિંગ અબાઉટ $1000 થી $1200 ની વચ્ચેની હોય છે મોટાભાગના કેસીસમાં.
એક વખત ઓસ્ટ્રેલિયા છોડ્યા પછી શું પરત આવી શકાય છે? વિવિધ વિઝા કેટેગરી માટે કેવા નિયમો છે?
It's a good question. થોડુંક તો ડેફિનેટલી ટફ છે અત્યારે પાછા આવવું. સ્પેસિફિકલી જો તમારું સ્ટુડન્ટ વિઝા કે અધર કેટેગરી વિઝા હોય, સો તમારો ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ હોય અને પરમનન્ટ રેઝિડન્સી હોય, તો તમારે પાછા આવવા માટે કોઈ એક્ઝેમ્પશનની જરૂર નથી. તમારે જસ્ટ બેઝિકલી ફાઇન્ડ અ ટિકિટ, તમારી ટિકિટ જે બી તમને મળતી હોય એ પ્રમાણે તમે બુક કરી, જે કરંટ ઓસ્ટ્રેલિયાના જે રૂલ્સ રેગ્યુલેશન છે, વિચ ઇઝ ઓસ્ટ્રેલિયાનું ટ્રાવેલ ડિક્લેરેશન ભરવાનું છે વિધિન 72 અવર્સ બિફોર ડિપાર્ચર ઓર બિફોર અરાઇવલ આઉટ ઓફ ધ સાઇટ, અને તમારો કોવિડ નેગેટિવ રિપોર્ટ, અને તમે ઓસ્ટ્રેલિયા પાછા આવી શકો છો. જ્યારે અધર દેન ધોઝ કેટેગરીઝ, એટલે જો તમારું સ્ટુડન્ટ વિઝા હોય, વર્ક વિઝા હોય કે ઇવન ટુરિસ્ટ વિઝા હોય, અમારા કેસમાં ઘણા બધા ટુરિસ્ટ વિઝા જેમના પેરેન્ટ્સ છે એ લોકોને આવવું હોય છે, તો એ લોકોએ પણ ટ્રાવેલ કરેલું છે ઇવન આ પેન્ડેમિક ટાઈમ્સમાં, પણ એ લોકોને પણ એક્ઝેમ્પશન રિક્વાયર્ડ હોય છે, જે એક્ઝેમ્પશન એમને અગેન હોમ ઓફિસની વેબસાઇટ ઉપરથી જ એ લોકો અપ્લાય કરી શકે છે. અને એ એક્ઝેમ્પશનમાં તમારે રીઝન આપવાનું હોય છે કે તમારે કયા રીઝનથી અહીંયા પાછા આવવું છે. તો ઘણા બધા ઇવન વર્ક વિઝાવાળા અત્યારે જે બધા છે પીપલ જે અત્યારે સ્ટક છે ઇન્ડિયામાં એ લોકો બધા એક્ઝેમ્પશન અપ્લાય કરીને ઓસ્ટ્રેલિયા પાછા આવી શકે છે. હવેવર સ્ટુડન્ટ્સ માટે અત્યારે એવા કોઈ સ્પેસિફિક ક્રાઇટેરિયાઝ નથી, એટલે બાકીના બધા વિઝા હોલ્ડર્સને મેજર કોઈ ઇશ્યુ નથી, બટ સ્ટુડન્ટ્સ માટે થોડુંક હજી પણ ટફ છે પાછા આવવું.
નીરુભાઈ, પ્રવાસ દરમિયાન પીપીઈ કીટ અને માસ્ક પહેરવા અંગેના શું નિયમ છે?
અત્યારના પ્રમાણે જોઈએ તો એ બધા જે રૂલ્સ અને રેગ્યુલેશન છે થોડાક ઇઝ થયા છે. સો જ્યારે આપણે પાસની વાત કરીએ તો જુલાઈથી સપ્ટેમ્બર વાળો જે ટાઈમ હતો ત્યારે પીપી કીટ અને માસ્ક ને બધું કમ્પલસરી હતું. અત્યારે પીપી કીટ કરંટ એન્વાયરમેન્ટમાં જરૂરી નથી. હાવેવર બધી એરલાઇન્સ તમને જ્યારે તમે ટ્રાવેલ કરતા હો છો ત્યારે તમને કીટ આપે છે, જેમાં તમારા હેન્ડ સેનિટાઇઝર હોય છે, માસ્ક હોય છે, પીપી કીટ હોય છે, અને મોટાભાગે જ્યારે તમે પ્રવાસ કરતા હો છો ત્યારે એક જ રેકમેન્ડેશન છે કે બને ત્યાં સુધી કોઈ બી સરફેસ ઉપર વિધાઉટ સેનિટાઇઝરને યુઝ વગર કે કોઈ યુઝ ના કરો. અને જ્યારે પણ તમે ફ્લાઇટમાં હોવ ત્યારે જસ્ટ પોતાની સેફટી માટે જસ્ટ હેવ યુઝ તમારું માસ્ક તમે યુઝ કરો, તે વધારે બેટર છે. પણ એઝ ફાર એઝ કરંટ રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે મોટાભાગની બધી એરલાઇન્સે એમના જે એરક્રાફ્ટ છે એ પ્રોપર એ લોકોએ કન્ફિગર કર્યા છે અને ડેઇલી સેનિટાઇઝ અને ક્લીનઅપ થતા હોય છે. તો અત્યાર પ્રમાણે જોવા જઈએ તો ઇન ફ્લાઇટ તમને કોવિડનો સિમ્પટમ્સ થાય એના ચાન્સીસ બહુ જ ઓછા છે.
તો નીરોભાઈ, ટિકિટ બુક કરાવતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
વસલભાઈ, જે હમણાં આપણે તમને અત્યાર સુધીના જેટલી બી ઇન્ફોર્મેશન બધી આપી છે એ તો 100% ધ્યાનમાં રાખવી જ જોઈએ કે અહીંયાથી જતી વખતે તમારું એક્ઝેમ્પશન રિક્વાયર્ડ છે કે નહીં, તમારો કોવિડ ટેસ્ટ બિફોર ડિપાર્ચર, અને ઇન્ડિયાના કેસમાં કોઈ અપ્રુવલ કે એવું જરૂર નથી, એટલે દેટ ઇઝ અ ઇઝ. પણ જ્યારે તમે ટિકિટ બુક કરાવતા હો છો તો તમે કોઈ ટ્રાવેલ એજન્ટ થ્રુ કરતા હો છો કે કોઈ બી થર્ડ પાર્ટી વેબસાઇટ થ્રુ કરતા હો છો, ખાસ ધ્યાનમાં રાખજો કે કોઈ બી ટ્રાન્ઝિટ કન્ટ્રી તમારી હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ તમે વાયા દુબઈ ટ્રાવેલ કરતા હો તો દુબઈના એ પર્ટિક્યુલર ટાઈમના રૂલ્સ રેગ્યુલેશન શું છે, અને સપોઝ ઇન્ડિયામાં જતા હો છો તો એર ઇન્ડિયાની જેમ કે ફ્લાઇટ છે સિડનીથી દિલ્હી, દિલ્હીથી તમારી ઓનવર્ડ ડેસ્ટિનેશન, તો એ પર્ટિક્યુલર સ્ટેટના તમારા રૂલ્સ અને રેગ્યુલેશન, તો એ તમને વધારે બેનિફિટ કરશે. અને જનરલી તમારી ફ્લાઇટ્સ આમ તો અત્યારે તો બધી ફ્લાઇટ્સ કન્ફર્મ જ હોય છે, એટલે રિકન્ફર્મેશનની એવી સચ રિક્વાયરમેન્ટ નથી, પણ મોટાભાગની બધી એરલાઇન્સ આર અત્યારે અંડર ધ ટ્રાવેલ બબલ, એટલે તમારે એક વખત રિકન્ફર્મેશન જસ્ટ તમારા પીસ ઓફ માઇન્ડ માટે કરી લેવું બેટર છે. તમારું બુકિંગ ઓનલાઈન એરલાઇનની સાઇટ ઉપર ઓર તમારા ટ્રાવેલ એજન્ટ કે તમે જ્યાંથી બી બુક કરી છે ત્યાં એક વખત એમની જોડે ચેક કરી લેવું બેટર છે જવાના એકાદ દિવસ પહેલા કે ફ્લાઇટ કન્ફર્મ છે કે કોઈ ચેન્જીસ છે. જો કોઈ પણ પ્રાઇવેટ વેબસાઇટથી તમે બુકિંગ કરતા હો તો રેકમેન્ડેશન એઝ અ ટ્રાવેલ એજન્ટ અને એઝ અ રિટેલ ટ્રાવેલ એજન્ટ તો અમે એ જ રેકમેન્ડ કરીએ છીએ કે યુ વિલ બી કાઇન્ડ ઓફ ઓન યોર ઓન, એટલે તમારે બધું પ્રિટી મચ જાતે જ કરવું પડશે. એટલે ઇન કેસ તમારી ફ્લાઇટ ચેન્જીસ, કેન્સલેશન્સ, રૂલ્સ રેગ્યુલેશન એ બધું તમારે યુ નીડ ટુ બી ઓન ટોપ ઓફ ઇટ. એટલે જસ્ટ ખાસ તમારે ધ્યાન રાખવું પડે કે જો કદાચ કોઈક રીઝનથી ફ્લાઇટ ડિલે કે કેન્સલેશન કે કાંઈ બી થાય તો તમે બુક કરો એની પહેલાં જ, કોઈ બી જગ્યાએથી તમે કરો, ટ્રાવેલ એજન્ટ હોય કે પછી ઓનલાઈન વેબસાઇટ હોય, તો તમારી પાસે રાઇટ છે તમારે બુકિંગના રૂલ્સ અને રેગ્યુલેશન જાણવા માટે કે તમારી ટિકિટ ફ્લેક્સિબલ છે, ચેન્જીસ અલાઉડ છે, કેન્સલેશન પરમિટેડ છે એ બધા. તો સપોઝ એવી કોઈક સિચ્યુએશન આવે તો તમને તમારા રાઇટ્સ ખબર હોવી જોઈએ. અને બાકી રૂલ્સ રેગ્યુલેશન તો જે તમને હમણાં મેન્શન કર્યા એ પ્રમાણે, એના સિવાય બીજું કાંઈ સ્પેસિફિક હોતું નથી.
નીરવભાઈ, તમે આજે ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરવા માટે કેવી પ્રક્રિયા અનુસરવી પડે છે તથા વિવિધ વિઝા કેટેગરી માટે કેવા નિયમો છે તે વિશે SBS ગુજરાતી સાથે વાત કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ વસલભાઈ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો Apple Podcast, Google Podcast, Spotify કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.